તારીખ 9/4/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 294.
આટલો મોટો તફાવત છે ને, નિગોદની દશા જીવની પર્યાયની અશુદ્ધિની ચરમસીમા છે, છેલ્લી હદની અશુદ્ધિ છે. પછી એથી વધારે અશુદ્ધિ કોઈ જીવના પરિણામમાં ન હોય. પ્રચુર કષાય કલંક ભાવ કલંક પહોળા પહોળા એવો શબ્દ છે. ભાવ કલંક પહોળા, એકનું ભાવ કલંક છે તો પ્રચુર છે. ઇન્દ્રોની દશા છે અને એ કષાયની જાતનો અનંતમો અંશ પણ જ્યાં નથી, એવી સર્વ વિશુદ્ધ દશા, એ શુદ્ધિની ચરમસીમા એવી શુદ્ધ દશા છે. બે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે, બે બાજુના છેલ્લા. શુદ્ધ નિશ્ચય નહીં પણ એ બંને માંથી એકને વિષય કરતો નથી. જે શુદ્ધ નિશ્ચય ને નિજ પરમાત્મ તત્વને વિષય કરે છે, એ શુદ્ધ નિશ્ચય ને આ બે માંથી એક અવસ્થાને અવલંબતો નથી કે વિષય કરતો નથી. તેથી નહીં વિષય કરવાની અપેક્ષા એ જોવામાં આવે તો બંને એક સ્થાનમાં છે.
બરાબર,
એક સ્થાનમાં છે કે બે માં શું તફાવત રાખો, નિશ્ચય ને એ શું તફાવત રાખો એ બે વચ્ચે, કે કાંઈ ન રાખો. જેમ એણે નિગોદની અવસ્થાને અવગણી એમ જ એણે સિદ્ધની અવસ્થાને પણ અવગણી.
બરાબર,
સુગાનીજી આ વિશે એવી રીતે લીધો છે, નિયમસારની શૈલી અને સુગાનીજીની શૈલી મળતી છે કે બંને ભાવનાથી, ભાવનાના પ્રવાહમાં જ બંનેના વચનો નીકળ્યા છે. એમને સમજાવવાનો બહુ ઉદયને પ્રકાર નહોતો, એ જે એમની અંતર્ભાવના હતી એ અનુસાર વાત કરતા એમને એમ કહ્યું છે ત્યાં કે પર્યાયમાં મુક્તિ હો કે પર્યાયમાં નિગોદ હો, પર્યાય મેં નિગોદપણા હો કે પર્યાય મેં સિદ્ધપણા હો, મુજે લાભ નુકસાન નહીં. તમે તો ક્યાં બેઠા છો, પર્યાયનું લાભ નુકસાન તમને નથી, પર્યાય તો તમારી છે. કે હું ત્રિકાળ એવો છું, આ તો નિજ પરમાત્મ તત્વ છે, હું ત્રિકાળ એવો છું કે ન તો એમાં એક સમયની અશુદ્ધ કે શુદ્ધ અવસ્થાનો સ્પર્શ છે કે પ્રવેશ છે, કાંઈ નથી. સામાન્ય રીતે લાભ નુકસાન તો દુનિયાદારીમાં રૂપિયાના પાયથી જોવામાં આવે છે, અથવા કોઈ પણ સંયોગના અનુકૂળ પ્રતિકૂળતા ને લાભ નુકસાન આંક આપવામાં આવે છે. એ વાત તો દૂર રહો, એમ કે આત્માની વાત કરતા એ વાત તો દૂર રહો. પણ આત્માને જે શાંતિનો લાભ થાય ને અશાંતિનું નુકસાન થાય, સુખનો લાભ થાય ને દુઃખનું નુકસાન થાય, મલિનતા ને અશુદ્ધિનું નુકસાન થાય અને પવિત્રતા ને શુદ્ધિનો લાભ થાય, એ પણ શુદ્ધ નિશ્ચય નહીં નથી. આત્માને એ વાત શુદ્ધ નિશ્ચય નહીં આત્માને એ નથી, એની પણ મર્યાદા પર્યાય પર્યંત છે. ત્રિકાળેન્દ્રિયમાં તો એ વાત નથી. આ તો ઓળખવાનો છે આત્મા, પણ કેવો ઓળખવાનો છે, કેવો છે કે જેને ઓળખવાનો છે
ઓળખવાનો છે
એ આવું જીત પરમાત્મા એમ જેવું છે. પૂર્ણતા એ પૂર્ણ સિદ્ધિ મોક્ષ દશા અભિલાષી, એને એકદમ પ્રાથમિક શરૂઆત થાય છે એને એ પહેલો વિચાર આવે છે અને એવું એ ધ્યેય બાંધે છે અવસ્થા માટે કે મારે મારી અવસ્થામાં પૂર્ણ સિદ્ધિ જોઈએ, કસાયનો કલંકનો એક કણ ન જોઈએ, એવું ધ્યેય બાંધે છે. લક્ષ્ય રહે, એવું જે લક્ષ્ય છે એ લક્ષ્યનો વિષય ગૌણ થાય છે, છૂટી નથી જતો પણ ગૌણ થાય છે. એટલી વાત છે, આપણે આ નિર્ભ્રાંત દર્શનમાં એ વાત લીધી છે કે કોઈ પણ જીવનો પ્રવેશકાળ છે, ધર્મના ક્ષેત્રમાં જે પ્રવેશકાળ છે ત્યારે એની પર્યાય પ્રધાનતામાં જ હોવાથી પર્યાય પ્રધાનતાથી એનો એ શરૂઆત થાય છે. અનાદિનો પર્યાય પ્રધાની છે ને, એ જ સ્થિતિમાં એનું ક્ષેત્ર બદલાય છે. એને એમ લાગે છે કે મારામાં રહેલા જે અવગુણો છે એ મારે મૂકીએ અને મારે સર્વગુણ સંપન્ન થવાનું છે. રૂપે સ્વરૂપે સર્વગુણ સંપન્ન હોવાથી એની એ ભાવના થઈ છે, સ્વરૂપે સુખ સ્વરૂપ હોવાથી સુખ થવાની ભાવના થાય છે, સ્વરૂપે પૂર્ણ હોવાથી પૂર્ણ થવાની ભાવના અવસ્થામાં થાય છે. એવી પર્યાય પ્રધાનતામાં શરૂઆત થતી હોવા છતાં યથાર્થ મોક્ષ માર્ગી થઈને એ પર્યાય પ્રધાનતા ગૌણ થઈને છૂટી જઈને દ્રઢ સ્વરૂપની પ્રધાનતા થાય છે. આવો વિષય થોડોક અટપટો હોવાથી જૈન દર્શનમાં અને અન્ય દર્શનમાં ફેર પડે છે.
બરોબર,
અન્ય દર્શનમાં એ તે દોષને ટાળવાની વાત છે, ક્રોધીની સામે ક્ષમા કરવાની વાત છે, રાગ દ્વેષ મોહને ટાળવાની વાત છે, અનેક પ્રકારના વિકારો ટાળવા જોઈએ એના માટે યુક્તિ પ્રયુક્તિ વ્રત નિયમ બીજું ત્રીજું જેને જે બુદ્ધિમાં સમાણું આવ્યું એ પ્રમાણે સૌએ ગોઠવણી કરી છે, પણ આખો વિષય ગુણાંત મારી જાય છે જૈન દર્શન. અને એ પ્રાય આજે જૈનો જાણતા નથી, મોટી વાત તકલીફ થઈ છે. કહેવાતા સાધુઓ આચાર્યો અને જૈનો આ વિશે કહે જાણે છે કે પર્યાયને શુદ્ધ કરવાનું પ્રયોજન પર્યાયમાં પ્રયોજનનો વિષય હોવા છતાં અવલંબનનો એ બિલકુલ વિષય નથી, અવલંબનનો એ તકો સુદ્ધા વિષય નથી. એવો જે આખો અને ત્યારે જ શુદ્ધિની વાસ્તવિક શરૂઆત સમ્યક પ્રકારે થાય છે, શુદ્ધાત્મ દ્રવ સન્મુખ થાય એની મુખ્યતામાં ને એની પ્રધાનતામાં અને પર્યાય માત્રને ગૌણ કરે ત્યારે સમ્યક શુદ્ધિની શરૂઆત થાય, અને ત્યાં સુધી શરૂઆત પણ ન થાય એવી જે મોક્ષ માર્ગની શરૂઆતથી જે સ્થિતિ છે તે સુધી એનાથી સંપ્રદાય ખુદ પોતે અજાણ્યો હોય તો બીજાની તો શું અપેક્ષા રાખતી કે બીજાને કેમ ખબર પડતી નથી. આવો કે કોઈ પણ જીવ શરૂઆતમાં આ રીતે પર્યાયની મુખ્યતાથી દુનિયાદારીનું ક્ષેત્ર ધંધો ધાપો અને રાજકારણના ક્ષેત્રો છોડીને કોઈ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે તો એની ભાવના તો કાંઈક કલ્યાણ કરવાની છે, ત્યારે તો એને એક ક્ષેત્ર છોડ્યો, એ વિષય છોડ્યો. કલ્યાણ કરવું છે તો એમ બતાવે છે કે એની અવસ્થામાં અત્યારે અકલ્યાણ છે ને કલ્યાણ કરવું છે બાકી છે. એમ શરૂઆત ને એમ એનો પ્રવેશ થયો હોવા છતાં જો એ યથાર્થ લાઈનમાં આવે, શુદ્ધિની કલ્યાણની લાઈનમાં આવે, ત્યારે આખો વિષય પલટાય છે. દ્રવ્યને મુખ્ય કરે છે ને પર્યાય માત્રને દમ કરે છે. આ સ્થિતિ આવીને હું બોલું
બરોબર.
આત્મભાવનામાં એ સ્થિતિ છે. આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન જે સમજીએ કહ્યું છે તે આ પ્રકારની આત્મભાવના છે કે જેને ભાવતા સહજ સહજ અવસ્થામાં કેવળ જ્ઞાન આદિ દશા કરશે. સાધક દશા તો પ્રગટે જ, પણ સિદ્ધ દશા પણ આ રીતે જ પ્રગટે છે. બીજી રીતે પ્રગટે નથી. શુદ્ધ નિશ્ચય નથી, મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી. આ મૂળ કળશ છે પદ્મપ્રબંધારી દેવનો, ટીકાકાર મહિરાજ સંસારનો, એનો આ કળશ છે. કેટલામાં કળશ છે શુદ્ધ ભાવ અધિકાર છે એનો કળશ.
આખું
શાસ્ત્ર જે ઈ ઢાળમાં છે ને ત્રણ મોકલ પચાસ ગાથા શરૂ થાય છે. એ પહેલા પચાસ ગાથાનો વિષય એ છે કે ચારે જાતની પર્યાયો ઉદયિક, ઉપસમયિક, કાયિક અને ક્ષયોપસમયિક, એ ચારે પર્યાયો પરદ્રવ્યમ પરભાવમ હેયમ હતી એવો શબ્દ છે ટીકામાં. હે ઉપાદે ત્યાગ ઉપાદાન લક્ષણ કથન ઇદમ, આ હે ઉપાદે અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે એમ કરીને પચાસની ગાથા શરૂ કરે છે. ત્યારે એમ કહે છે કે પર સ્વભાવત્વાત અતએવ પરદ્રવ્યમ ભવંતી કેચિત વિભાવગુણ પર્યાયા તે પૂર્ણ વ્યવહાર નયા દેશાત ઉપાદેયનો ઉત્સાહ. કેટલીક પર્યાયોને વ્યવહાર નહીં ઉપાદેય કહેવામાં આવે છે. સાહિત આદિ પર્યાયો શુદ્ધ નિશ્ચય ભલે નહીં આ ભણતી, પણ શુદ્ધ નિશ્ચયના બળથી જોવામાં આવે. શુદ્ધ નિશ્ચયથી ના કહ્યું આયા શુદ્ધ નિશ્ચય ભલે નહીં આ ભવંતી, જ્યાં શુદ્ધ નિશ્ચયનું બળ આવે છે ત્યાં એને હે થઈ જાય છે. યા ભવંતી હે થઈ જાય છે. કુતો શા માટે તે હે થઈ જાય છે, શા કારણથી તે હે થઈ જાય છે કે પર સ્વભાવત્વા અતેવ પર દ્રવ્યમ ભવતી. પર સ્વભાવ હોવાથી અનિત્ય સ્વભાવ છે ને, પર સ્વભાવ હોવાથી તે પર દ્રવ્ય થયા છે. પર્યાયો પણ એને પર દ્રવ્યવત કહી દીધા છે. સાહેબ પણ એની ચેતન સમય પર્યાય માત્ર એક સમયની આયુ ધારક છે. કોઈ પણ પર્યાયની આયુષ કેટલી હે બધી પર્યાયો સ્વાનુભૂતિ વ્યવહારે ઉપાદેય છે. મોક્ષની પર્યાય વ્યવહારે ઉપાદેય છે. સાધક પર્યાય વ્યવહારે ઉપાદેય છે. ભેદ જ્ઞાન વ્યવહારે ઉપાદેય છે. શુદ્ધ નિશ્ચય ના બળથી હે આ ભવન કહીએ છીએ. શુદ્ધ નિશ્ચય ના બળે નહીં હે આ ભવન. વિષય બહુ ગુપ્ત રહી ગયો છે. આ જૈન દર્શન નો મૂળ વિષય, પાયાનો વિષય, જેને ગુપ્ત તત્વ કહે છે. શ્રીમદજી પોતે એવું લખે છે કે ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં નથી. આ જગતના જીવો આવા ગુપ્ત તત્વને જાણતા નથી. એ ગાથાની વાત કરવી છે. એની પહેલા આ કળશ લીધો છે કે શુદ્ધ નિશ્ચય નહીં એનો વિમુક્ત સંસ્કૃતાવતી છે નાસ્તિ વિશેષ એવમ એવ ખલુ તત્વ વિચારે શુદ્ધ તત્વ રસિકા પ્રવદંતી. શુદ્ધ નિશ્ચય નહીં થી મુક્તિમાં તેમજ સંસારમાં તફાવત નથી. આમ જ ખરેખર એવમ એવ ખલુ આમ જ ખરેખર તત્વ વિચારતા એટલે પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતા શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. જેને નિજ પરમાત્મ તત્વનો રસ છે, શુદ્ધ તત્વનો જેને રસ છે, નિજ શુદ્ધ તત્વનો જેને રસ છે, એના રસિક પુરુષો, એના રસમાં ચડેલા જીવો એમ કહે છે કે અરે મુક્તિમાં અને સંસારમાં કોઈ ફેર નથી. અમે તો એની હામું જોતા નથી. મુક્તિ થાય તો એની હામું જોતા નથી, સહાનુભૂતિ થાય તો એની હામું જોતા નથી. ન પમતો ન પમતો જાણો ગો બીજો ભાવ સચી ગાથા. પ્રમત કે અપ્રમત હું નથી એક જ્ઞાય ભાવ. એ તો છતાં સાતમા ગુણસ્થાને તો બિરાજમાન છે. એની ગથામાં તો શાસ્ત્રની રચના ચાલી થઈ અને એ હું નથી, હું તો જ્ઞાય ભાવ પરમાત્મ તત્વ તે હું છું. આ અલ્પજ્ઞ પણ સાધક પણ પ્રમત પણ અપ્રમત મારા આત્માના સ્વરૂપને વિશે. એટલે જ્યારે પહેલો આત્મા ઓળખાય છે ત્યારે તે આત્મા 14 ગુણસ્થાનથી પાર છે એવો ઓળખાય છે. સ્વરૂપ નિશ્ચયનો પહેલો પોઈન્ટ એ લીધો છે. આ પોઈન્ટ ચાર વાત ને સ્વરૂપ નિશ્ચય અને પહેલો પોઈન્ટ એ લીધો. પોતેર નંબરના જે કળશમાં છે એ 509માં ચાલે છે. એમાં જ રસાયને પડી ગયો છે ને એના જે રસિક થઈ ગયા છે પછી એ જોતા નથી બીજું કાંઈ. કૃતિ અસ્થિરતાની રહી હતી એ પૂરી છે ને સ્થિરતા થઈ ગઈ છે. એ કૃતિ રહી છે તો અસ્થિરતાની રહી છે. એ ચારિત્ર ગુણ એવો છે જીવનો, એનું વિજ્ઞાન એવું છે કે તે ક્રમશઃ પૂર્ણ થાય છે. પછી એ ક્રમ પડવામાં કોઈને ઓછામાં ઓછો કાળ લાગે તો અંતર્મૂર્તનો 2 ઘડી લાગે અને વધુ લાગે તો વધુમાં વધુ એ પણ અસંખ્ય સમય છે. 2 ઘડીનો જે અંતર્મૂર્તનો કાળ છે એ અસંખ્ય સમય છે, 2 ઘડી ચૂંટણો છે. અને ઉત્કૃષ્ટ કાળ લાગે સરવાર સુધીના ભવો થઈ જાય બે એવા એવા 4-5 ભવે કોઈ મુક્તિ જાય તો પણ એ અસંખ્ય સમય છે. સાધકનો કાળ અસંખ્ય સમય નથી. પછી જગન્ય અસંખ્ય સમય લાગે, મધ્યમ અસંખ્ય સમય લાગે તો ઉત્કૃષ્ટ અસંખ્ય સમય લાગે. સાધક દશા અસંખ્ય સમયમાં પૂરી થઈ નથી જ દશા થઈ જાય છે. નિયમબદ્ધપણે ફાય થાય ને ફાય કોઈ સાધક પછી કાયમ સંસારમાં અનંતકાળ રખડે ન ભૂતો ન ભવિષ્ય થી એ તો બીજું નથી. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ઉત્તમ સમ્યક દર્શન થતા છૂટી ગયું. દ્રષ્ટિ અપેક્ષા એ તો કૃતકૃત થઈ ગયો. ફરી ફરી હરવા જેવું હતું ને? પરભાવ એટલે એને આશ્રય ની ગણતરી એ ઉપાધિ નથી લીધો, એનો આશ્રય કરવા માટે એનું જરાય લક્ષ કરતા નથી, થવાનો પ્રશ્ન જ નથી. તો પછી એનું સ્થાન તો બતાવવું કે ન બતાવવું? એનું સ્થાન બતાવ્યું બરોબર. મસ્તી સામે આત્મ સ્વરૂપ ની, પરમાત્મ સ્વરૂપ ની મસ્તી નો વિષય છે, બહુ મસ્તી માતિકા છે. એટલે તો કઈ શ્રીમદજી ના આત્મા ગ્રંથ નથી આવ્યો, આપણે તો કેટલા પુણશાળી છે. એવી મસ્તી નો આખો ગ્રંથ છે, એ બહુ ઉછાળી છે. પરમાત્મ તત્વની ભાવનાને એટલી ઉછાળી છે, એટલી ઉછાળી છે, રસ ચડી જાય એ બધી. ક્યાં પૂર્ણાનંદ ની પ્રગટતા રૂપ મુક્ત દશા, અને ક્યાં અનંત દુઃખમય સંસાર પર્યાય, છતાં તે મુક્તિ કે સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. કોઈ વ્યાખ્યાન માંથી નથી લીધું એટલે ત્યાં રેફરન્સ નથી, ગોષ્ઠીમાંથી એમાં વાત ચાલી, જ્ઞાન ગોષ્ઠીમાંથી વાત ચાલી છે, બિલકુલ નહીવત છે. એ જ વિષય છે. વ્યવહાર નથી વાત કરે ત્યારે એવો વિવેક કરે કે કોઈ મૂર્તિને ઉડાડે તો અનંત સંસારી છે એમ કે. મૂર્તિ તો પરદ્રવ છે ને, તીર્થંકરની મૂર્તિની સ્થાપના એ તો પરદ્રવ છે કે નહીં? એ તો સ્વદ્રવ્ય નથી. આટલો બધો આગ્રહ રાખે એટલે તો સ્વદ્રવની મુખ્યતા છે ને, પર્યાયની ગૌણતા છે ને, મુક્તિની પર્યાયની ગૌણતા છે. એ પરદ્રવ્યમાં આટલો બધો આગ્રહ રાખે તો આ વ્યવહારનો વિષય આવે કરવી સ્થિતિ થાય. એ જ સાધક કારણ કે સાધક છે, કારણ કે પોતે સાધકની સ્થિતિમાં હોવા છે, એ સ્થિતિમાં એમ જ છે. આ બીજી રીતે આવે જ નહીં. પછી એવું શું કે ખુદ ગુરુદેવ આવ્યા હતા સ્થાનકવાસી સંપ્રદાયમાંથી, જે કહેવાતો જૈન સંપ્રદાય કે જેને મૂર્તિને જડમૂળથી ઉડાડી, મૂર્તિને ઉડાડી દીધી, મૂર્તિને મૂર્તિ જે હોય નહીં હોતી. પછી ભલે એમાં ભાનુ પછી આરંભ સમારંભ નું કે એમાં હિંસા થાય છે, અમે તો અહિંસાવાદી છીએ, જૈનો છીએ, ફલાણો છે, એ તો કોઈ ભાનુ તો સારું પકડે ને, તો પણ એમ કહ્યું કે આ તો ગજબ વાત કરી. એમણે જયારે 33 આગમ વાંચ્યા સ્થાનકવાસીના પહેલા, દીક્ષા લીધા પછી અધ્યયન કર્યું, ત્યારે કોઈ કોઈ જગ્યાએ એમને મૂર્તિની સ્થાપના નો વિષય આગમની અંદર જોયો ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે અહીંયા યક્ષની પ્રતિમા કરીને આપણા સાધુઓ વાત કરે છે, પણ આવો મહિમા જેનો કર્યો છે યક્ષની પ્રતિમાનો, હોય તીર્થંકરની પ્રતિમાનો જ આવો મહિમા થાય, તીર્થંકરનો જ આવો મહિમા થાય, યક્ષનો આવો મહિમા થાય. પોતે 21 વર્ષની ઉંમરના હતા, યુવાન ઉંમરના, વૃદ્ધ જે મુનિઓ હતા આચાર્યો કહેવાતા હતા એની પાસે ગયા. સ્થાનની મિટિંગ કરી 70 વર્ષ ત્યાં એક 50 વર્ષ ઉંમરમાં મોટા હોય એની પાસે આમાં આમ છે ફેર છે, આપણે કઈ ગડબડ કરી છે, પેલા કબૂલ કરે છે જે વૃદ્ધ છે. ભાઈ કાનજી તારી વાત છે, પણ કહીએ ફેરવવા જઈએ તો સમાજ તો ખરે ને આપણને ઉઠાવી નાખે, સમાજને આખો ઉઠલાવીને ફેરવવા જઈએ તો સમાજ તો ખરે નહીં. કેમ કે જીવો તો એવા સરળ હતા નથી, પચડ્યું તે પચડ્યું, સમજે કે ન સમજે, પણ જે પચડ્યું તે પચડ્યું, એને ઉઠાવવા જતા આપણે ઉઠવી જશું. માટે આ કઈ કરી શકાય એવું નથી. અને રોટલા પાણી બંધ કરી દઈએ કાલથી છે, આપણે તો ધંધો છોડીને બેસી ગયા, રોટલા પાણી બંધ થઈ ગયા, વરાળાનું બંધ કરે ચાલશે, આપણે તો આર પાણી બંધ થઈ ગયા. આત્માનું હિત કરવામાં આવું કરવાનું છે. એટલે સંશોધનમાં પડી ગયા, અત્યારે કર્મ શું છે, સાચું શું છે, સત્ય શું છે એમ પડી ગયા. આત્માર્થ નથી આમાં તો, આત્માના હિતની વાત જ મૂળમાંથી ખલાસ થઈ ગયા. એ જ્યાં જાય ને શ્રદ્ધા ઉડી ગઈ, વ્યવહાર શ્રદ્ધા જે હતી સંપ્રદાયની ઉડી ગઈ. આમાં સત્ય નથી, આમાં કર્મ નથી, ખલાસ. આત્માના હિતની વાત નથી. એટલે જયારે પોતે પરિવર્તન જાહેર કરીને વાત કરતા ત્યારે તો બહુ સ્પષ્ટ હતા કે ભગવાનની મૂર્તિ વ્યવહારે જૈન માર્ગની અંદર, શાશ્વત માર્ગની અંદર, સનાતન માર્ગની અંદર સનાતનપણે છે, અનાદિ અનંત છે. અને નંદીશ્વરાદિમાં, નારકીના પહેલા ક્ષેત્રમાં, પછી ઉપર દેવલોકમાં શાશ્વત જિંદિંબો છે, શાશ્વત જિંદિંબો છે, મણિરત્નના શાશ્વત જિંદિંબો છે, જે અનાદિ અનંત એવા નેવા દેખાય છે. ત્યારે કોઈને ઘડવાનો કે પ્રતિષ્ઠા કરીને સ્થાપવાનો પ્રસંગ નથી. એ શું બતાવે છે કે સાધક દશામાં જે વ્યવહાર નહીં, જે કાંઈ સ્થિતિ છે, વ્યવહારિક સ્થિતિ જે છે, એમાં જે શુભરાગની સ્થિતિ છે, ભગવાનની પ્રતિમાને સ્થાપવું, ભગવાનની પ્રતિમા આદિની પૂજા કરવી, ભગવાનની સ્તુતિ કરવી, અને એ રીતે જે કાંઈ એનો રાગ છે એ નિયમબદ્ધપણે હોય છે, ન હોય એવું બને. જો એને ઉડાડવામાં આવે, એ રાગ, એ રાગના સ્થાને જે રાગ છે એને ઉડાડવામાં આવે, તો આખો સિદ્ધાંત ઉતરી જાય છે, મિથ્યાદ્રષ્ટિ અનંત સંસારી છે એમ કહે છે. આખું શાસન ઉતરાય છે એમાં, તો રાગને ઉડાડવાની વાત નથી ત્યાં. એવું જોયું છે, વિતરાગતાને ઉડાડે તો શાસનને ઉડાડે છે, કેમ કે એ તો સ્વાનુભૂતિને ઉડાડે છે. પણ એ સ્વાનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવા સાધક દશાના કાળમાં કેટલાક રાગો જે અનિવાર્ય છે, હોય જ ન હોય એવું બને નહીં. અને એ કરી મિથ્યા દ્રષ્ટિ મિથ્યા વાતી હોય, બહુ સ્પષ્ટ વાત છે. તો એને ત્યાં કોઈ ઉડાડનાર મળે તો એ પણ સંમત કરવામાં, બિલકુલ સંમત કરવામાં આવતું એવું બહુ જોરથી સ્થાપતા હતા. જ્ઞાનમાં વ્યવહાર નિશ્ચય નહીં છે, જ્ઞાનમાં પર્યાય છે. નિશ્ચય નહીં નો અને દ્રષ્ટિનો વિષય એક સરખો છે. જ્ઞાનમાં શું છે, પ્રમાણ જ્ઞાનમાં તો બે નહીં એક સાથે છે ના, એમાં કોઈ ભેદ નથી. જ્ઞાન સ્વરૂપની આત્મામાં કોઈ ભેદ નથી, એ તો અભેદ જ છે. જયારે જ્ઞાન પોતે પરિણમે છે, આનાથી 521 ની વાત લીધી છે. આ તો સનાતન સ્યાદવાદ જૈન દર્શન છે, એને જેમ છે તેમ સમજવું જોઈએ. ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હે કહે છે. આજે જુઓ, આ મુક્તિમાન સંસારમાં તફાવત છે એનો નિર્દેશ છે. પણ બીજી બાજુ શુભ રાગ આવે છે અને સાધક દશામાં હોય છે, એના નિમિત્તો દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ પણ એને હોય છે, ભગવાનની પ્રતિમા હોય છે, એને નમાને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. સુખું જે દર્શન એક સમયની શુદ્ધ પર્યાયને હે કહેનારું છે, મુક્તિની પર્યાયને, એ દર્શન એમ કહે છે કે સાધક દિશાના કાળમાં શુભરાગ અને ભીમ પ્રતિમા હોય છે, નમાને તો મિથ્યા દ્રષ્ટિ સુખી વાત છે. ભલે તેનાથી ધર્મ નથી, એની સ્થાપના કરે, એની પ્રતિષ્ઠા કરે, મંદિર બંધાવે તો એનાથી ધર્મ નથી, તો પણ તેને ઉઠાપે તો તે મિથ્યાદૃષ્ટિ છે એમ વાત ચોખ્ખી થતાથી. સુધરાવ એ છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે. માતાજી અને પિતાજી માં એક વિષ્ણુ ને સ્થાનકવાસી છે અને બહુ સૌમ્ય ભાષામાં લખવા વાળા, કોઈને કઠોરતા ન દેખાય. પણ જ્યાં પ્રતિમાને ઉડાડવાની વાત આવી છે ત્યાં બહુ કઠોર ભાષા વાપરી છે. આ સંપ્રદાયને નીકળ્યા 500 વર્ષ થયા, કોઈ બુદ્ધિવાળો હોત તો છાનો રહ્યો ન હોત એમ કરીને લખ્યું છે. શું માત્ર ધાગામાં અને મૂળપતિમાં ધર્મ મનાયો છે એમ કરીને લખ્યું, બહુ કડક લખ્યું છે અમે. અને પ્રતિમા જેવા પ્રતિમાના વિષયને ઉડાવ્યો છે એ હદ કરી નાખી છે એમ કરીને લખ્યું છે. કઠોર ભાગ્ય જ લખે, છતાં પ્રતિમાની વાત આવી છે ત્યાં એમણે પણ સહન નથી કરી એ વાતને.
કહેવા
શું માગો છો? વિકલ્પ થી મોક્ષ માર્ગ જે નથી કરતા એ તો ભાષામાં કહેવાય છે, એમાં એનો નિષેધ કઈ પ્રકારે છે? શુદ્ધ નિશ્ચય ના બળ થી, સ્વસંવેદન ના બળ થી તે શુભરાગ થી ખસી જાય છે, શુભરાગ ને હાનિ પહોંચાડે છે, શુભરાગ નો એ ક્ષય કરે છે, એટલે એને શુભરાગ ને નિષેધો એમ કહેવામાં આવે એમ વાત છે. રાગ નો અભાવ કરે છે, ક્ષય કરે છે, અને વિતરાગતા ને જોર થી પુરુષાર્થ થી ઉત્પન્ન કરે છે એનું નામ શુભરાગ. નો એમ નિષેધ છે એનો. એટલે પંચાધ્યાયિકારે નિશ્ચય નયની પરિભાષા એવી રીતે બાંધી, બહુ સારો ગ્રંથ છે. અને જૈન દર્શનના જે સૂક્ષ્મ સિદ્ધાંતો છે એની સુંદરમાં સુંદર ચર્ચા, આટલી સૂક્ષ્મ ચર્ચા બીજા કોઈ ગ્રંથમાં જોવા નથી મળતી. એના રચયિતા છે એનું નામ મળતું નથી, કોણે રચ્યો છે એ ગ્રંથ અનુમાન કરવામાં આવે. પણ એમણે એમ કહ્યું કે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. નિશ્ચય નહીં કોને કહેવો? કે જે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય નહીં. આમ જ એની પરિભાષા માની, એ તો નાસ્તિથી પરિભાષા કરે છે. અસ્થિથી એની વ્યાખ્યા કરે તો શુદ્ધ નિશ્ચય નહીં ને અવલંબે, શુદ્ધ નિશ્ચય નહીં જ માત્ર નિશ્ચય નહીં ના વિષયને અવલંબવાનું જ જેનું પ્રયોજન છે એને નિશ્ચય નહીં કહીએ એમ ખરેખર તો એની પરિભાષા છે. પણ એમણે આવી નાસ્તિથી બાંધી છે, કેમ કે એક સાથે બે થાય છે, અહીંયા અવલંબુ થાય છે તો અહીંયા નિષેધ થઈ જાય છે, એક સાથે બને છે બે કાર્ય. પરગ્રહને સામું જઈને નિષેધ કર્યા કરીશ તો કેવી મળશે? એવી જ રીતે વિકલ્પ ને સામે જોઈશ તો વિકલ્પ કેવી મળશે? આ ન જોઈ આ ન જોઈ આ ન જોયું કેવી મળશે?
એના માટે એક વાત છે, એક માણસ આખા ગામમાં ફરે, આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, એમાં એનું ઘર ક્યાં નક્કી થાય? પણ એક એનું ઘર નક્કી કરે કે આ મારું એટલે આખા ગામના એના એમ છે. સીધી વાત તો એમ છે, પણ એમ જ કર્યા કરે કે આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં. આની 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 ઉપરથી તો આખો વેદાંત નો એક મત ઉપડ્યો છે, જેને નીતિ 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 કહે છે. ન ઈચ્છી ન ઈચ્છી ન ઈચ્છી ન ઈચ્છી નીતિ. વેદાંત ની અંદર શું કહ્યું છે? પરમ બ્રહ્મ કેવા છે? આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. જે વાત સામે લાવો એને કે આ નહીં. પરમ બ્રહ્મ ને જેને નીતિ નીતિ કહીને પોકાર્યું છે એવું પરમ બ્રહ્મ છે એવી પરિભાષા આવે છે. પણ એમ નહીં, અસ્તિ થયો એમ કે છે. એના સ્થાનમાં આવે. કાલે બહુ સરસ ચર્ચા ચાલી પૂજી બેનની સાથે. હીરાભાઈ પ્રશ્ન પૂછતા હતા, મુંજાઈ જવાય છે ક્યારેક ક્યારેક, કઈ રસ્તો ખૂટતો નથી અંદર માં. તો આ વિજ્ઞાન કરવાની વાત મુખ્ય આવે છે, એમાં કઈ રીતે વિચારણા કરવી? વિચારણા તો અનેક પ્રકારે આવે.
બરોબર,
વિચારણા અનેક પ્રકારે આવે. એમાં આ નહીં એની વિચારણા આવે એમ કેમ? વિષય સંદર્ભ આપણો એટલો છે. પણ જ્યાં અસ્થિનું ગ્રહણ કરવું છે ત્યાં હું જ્ઞાયક સ્વરૂપે છું, જ્ઞાન સ્વભાવ છું, એનું ગ્રહણ કરવું એનો એક જ પ્રકાર છે. જે નાસ્તિની વિચારણા છે એમાં દ્રવ્યગુણ પર્યાયથી માંડીને ભેદ પ્રભેદથી માંડીને પરદ્રવ્ય પર્યંતની અનેક જાતની વિચારણાઓ આવે. આ વિકલ્પ નહીં, આ પરદ્રવ્ય નહીં, આ શરીર નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં. અને એનો કોઈ નિયમ નથી. શું કહ્યું?
બરોબર,
કે કોઈને આવો જ વિચાર આવે ને કોઈને આવો ન આવે ને કોઈને આવો ન આવે ને કોઈને આવો જ આવે એવો કોઈ નિયમ નથી. કાલની ચર્ચા બહુ સરસ ચાલે. તો ઈ તો ગમે તે પ્રકારે આવે છે. પણ અસ્તિત્વ જે ગ્રહણ કરવું, જ્ઞાન સ્વભાવનું અસ્તિત્વ છે એ અસ્તિત્વને જે ગ્રહણ કરવું એનો એક જ પ્રકાર છે. એમાં બીજો કોઈ પ્રકાર નથી. બુદ્ધિ વિચારણાથી આગળ જઈને, જ્ઞાયકના વિચારથી પણ આગળ જઈને, જ્ઞાયકનો એ વિચાર વિકલ્પ એ જ્ઞાય વિકલ્પ જ છે. જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવું એ કરવા યોગ્ય છે. એમ કરવાથી માર્ગ મળે એમ કેમ? એમ કરવાથી માર્ગ મળે, એમાં કોઈ બીજો ફેરફાર નથી. ભાવનાનો પ્રશ્ન પછી પૂછો તો થોડી ચર્ચા એ સારી ચાલે. ભાવના છે મુમુક્ષુની ભૂમિકામાં ભાવનાનું સ્થાન આપના વચનામૃત જોતા એ જ્ઞાને નવું સુંદર પ્રકરણ ખુલી ગયું છે એવું લાગે છે. એ ભાવનામાં તો જે ગ્રંથિ જે નથી થયો ત્યાં સુધી એવો રાગ મુખ્યપણે પ્રવર્તે છે, અને રાગ તો પ્રાપ્ત કરવા યોગ્ય નથી. તો એનું બીજું શું તત્વ છે એ ભાવનાવાળા જીવની પર્યાયમાં રાગ સિવાય? તે આ પ્રશ્ન છે. કાલે એવી યોગ્યતા છે. રાગ તો જોઈતો જ નથી, ભલે રાગ થાય છે પણ એને જોઈતો નથી. એવી જે સ્વરૂપની પ્રાપ્તિની જે ભાવના છે એ કોઈ એવી યોગ્યતા છે કે ત્યાં એમ આવ્યું છે કે 14 બ્રહ્માંડ ફરે પણ આ સ્વભાવ નહીં ફરે. કેમ કે એ સ્વભાવ પોતે પોતાને પ્રાપ્ત થાય એવું સત્વ સ્વભાવમાં રહેલું છે. પોતે પોતાને અનુભવ ગોચર થાય, પ્રગટ થાય, સ્વભાવનું પ્રગટ થવું એવું સત્વ પણ સ્વભાવમાં રહેલું છે. પછી સ્વભાવ નહીં ફરે. જેને એની ભાવના થાય એ સ્વભાવ નહીં ફરે. 14 બ્રહ્માંડને ફરવું પડશે પણ સ્વભાવ નહીં ફરે. ભાવનાનો વિષય એમ કે તે દિવસે તો વાંચનમાં એવું આવી જતું હતું ઘણું. વિમાન શંકર લાગે કે એમ કહેવાનું કારણ એ છે કે સંસાર પણ પર્યાય છે અને મુક્તિ પણ પર્યાય છે, એ કોઈ પર્યાય આશ્રય કરવા લાયક નથી, પર્યાય માત્ર આશ્રય કરવા લાયક નથી. પર્યાય ને પર્યાય નો આશ્રય કેમ હોય તો અનિશ્ચિત છે. જેને દ્રષ્ટિ સ્થિર કરવી હોય ઘડિયાળના લોલક સામે જોઈને દ્રષ્ટિ કેવી રીતે સ્થિર કરે? જેનો એ આધાર લે છે એ પોતે તો અસ્થિર છે, ડોલતી ચીજ છે. દ્રષ્ટિ ક્યાંથી સ્થિર થશે? એ તો દ્રષ્ટિ આમ જ ત્યાં કરશે. એમ જે પોતે અનિત્ય છે, પલટતી ચીજ છે, એનો આધાર ને એનો આશ્રય લેવાનો તો કઈ પ્રશ્ન હોય શકે? જેનો આધાર લેવા જાય છે તો બીજા સમય નથી. જે સ્થિર છે, નિત્ય ધ્રુવ છે, શાશ્વત છે, અચલિત સ્વભાવે છે, એ આશ્રયનું સ્થાન છે. એવું પોતાનું જે સ્વરૂપ છે એ આશ્રય સ્થાન છે. તો એ આશ્રય સ્થાનમાં એની મર્યાદા ત્યાં પૂરી થઈ જાય છે એમ કહે છે. એની જ બાજુમાં રહેલી તે જ દ્રવ્યની કહેવાતી પર્યાય વ્યવહારે તો એની કહેવાય. વ્યવહાર ભંગ ભેદ પાડે છે ત્યારે એની પર્યાય છે એમ કહેવાય છે. આ એની પર્યાય છે, એની નજીક છે, એટલી નજીક છે કે એની કહેવાય છે, તો પણ આશ્રયની મર્યાદામાં એનો સમાવેશ નથી, એનો આશ્રય ન કરી શકાય. તો મુક્તિની હોય તો કે તોય નહીં, સંસારની હોય તો નહીં, પણ મુક્તિની હોય તો પણ નહીં એમ વાત છે. એવો એક પ્રકાર આવે છે તો પણ ગૌણ છે, તો પણ ગૌણ છે એવી વાત છે. એટલું આશ્રય નો આશ્રય નથી કરતા. મુનિરાજ ને ધીમી ધારાએ અમૃત પીવાય છે અને હમણાં જ મુક્તિ જોઈ છે એવો ઉપાડ આવે છે અંદર માંથી, તો પણ આશ્રય નથી કરતા. ન તો વર્તમાન પર્યાય નો આશ્રય કરે છે, ન તો ભવિષ્યની મુક્તિની પર્યાય નો પણ એ આશ્રય કરે છે, આશ્રય નથી કરતા. એ વિશેષતા છે. અને દુનિયામાં એ બધું સંભવિત છે. મંદિરો અંદર હિન્દુસ્તાનના હજાર ઝઘડા હોય, કેટલા લાખ ઝઘડા છે એક એક પ્રાંતમાં, પણ હમણાં ચીનની લડાઈ થાય છે, પાકિસ્તાન ચડાઈ થાય છે, ઉપર ચડી આવે છે કોઈ દુશ્મન, બધા એક છે ઉભારીએ કે ના ઉભારે? પણ અંદર લાખ ઝઘડા હતા એનું શું કે બધા લાખ ઝઘડા લાખ કરે? અત્યારે અહીંયા આ એક જ મૂળ છે લડવાનું છે. બધું ગૌણ થઈ ગયું કે ના થઈ ગયું? ગળા કાપ હોય છે એની અંદર ઝઘડા, કેવા ગળા કાપ ઝઘડા હોય છે કે નથી હોતા? મુખ્ય ગૌણ નો વિષય છે ત્યાં એમ જ છે. બધે એમ થઈ જાય, પાડોશી ઝઘડો ઝઘડાતા આવે ને, જો ભાઈ ભાઈ નો ઝઘડો તે થઈને ઉભા રહી જાય. બને છે કે
નહીં?
કોઈ પણ પર્યાય નું આશ્રય કરે તે પર સમય તે મિથ્યા દર્શન થઈ જાય છે. આશ્રયનો એની આટલી બધી જોરથી મર્યાદા કડક કેમ બાંધી? આટલી બધી કડકાય કેમ છે આ નિયમમાં? કે મુક્તિની પર્યાયને અંદર આવવા દેતા નથી? મુક્તિની પર્યાય તો એટલી બધી બોર્ડર ઉપર છે કે જેવું શુદ્ધાત્મક રહ્યું છે એવું એવી જે પર્યાય છે બિલકુલ સદ્રશ છે, છતાંય એમાં એની એની મર્યાદામાં એને કેમ નથી લેતા? આટલી બધી ગુણવંત પર્યાય છે ને ગુણવાન સાથે કેમ નથી લેતા? આશ્રયમાં નહીં, આશ્રયમાં નહીં એટલે નહીં, જ્યાં જે વાત જે નિયમબદ્ધ હોય ત્યાં એમ જ લાગુ પડે. ત્યાં તો પર્યાયનો આશ્રય થાય એટલે દર્શન સીધું મિથ્યા થઈ જાય છે, પહેલું ઊંસાન ઊભું થાય, પરસમય થઈ ગયો, પરમર્ત થઈ ગયો આખો, એવો વિષય છે. બહુ મુદ્દાનો વિષય છે. કે આશ્રય શું, જાણવું શું, વ્યવહારે હેજને ઉપાદે શું, નિશ્ચય શું, એ બધો વિષય પ્રયોજનભૂત રીતે જાણવો જોઈએ. એ બધામાંથી આત્માનું હિત કેમ થાય એને તારવી લેતા હોય. નહીતર આ બધો વિષય એવો છે કે ક્યાંયનું ક્યાંય લગાડી દઈએ એને ખબર પડે નહીં. ઉપદેશમાં કથન અનેક જાતના આવતા હોય છે, શૈલી અનેક જાતની થઈ છે ઉપદેશની. એને લઈને પણ મૂળ વિષયને જેમ છે એમ યથાર્થ ન સમજાવાય તો પણ માણસને અનેક પ્રકારના વિકલ્પને, વિભ્રમને, શંકા ઉત્પન્ન થાય છે. એ પરિસ્થિતિ ઊભી થાય છે. કે શુદ્ધ તત્વના રસિક પુરુષો એમ કહે છે કે મુક્તિ અને સંસારમાં તફાવત નથી, કઈ પાગલ થઈ ગયા નથી. કારણ કે, કારણ આપે છે, લોજિક થી વાત છે, ન્યાય થી વાત છે. કારણ કે સંસાર પણ પર્યાય છે અને મુક્તિ પણ પર્યાય છે. એ કોઈ પર્યાય આશ્રય કરવા લાયક નથી. કોઈ પર્યાય, અરે ગુણ ભેદ પણ આશ્રય કરવા લાયક નથી. તો હજી પર્યાય નો વિષય ચાલ્યો છે. કેમ કે જીવને વ્યામોહ પર્યાય જે છે, પણ એ પરમાત્મા તત્વમાં રહેલા જે અનંત ગુણો, એ ગુણ ભેદ પણ આશ્રય કરવા લાયક નથી. અભેદ પણ એ પરમાત્મા તત્વ જ આશ્રય કરવા લાયક છે. એમાં ભેદ પાડીને કોઈ ગુણ ભેદ આશ્રય કરવા લાયક નથી. કેમ કે તમે કાર્ય શેના આધારે કરો છો એના ઉપર તમારા કાર્યનું મૂલ્યાંકન છે. ત્યારે દ્રષ્ટાંત લીધો હતો કે ઈચ્છા શક્તિ કરીને કોઈ એવી પ્રબળમાં પ્રબળ ઈચ્છાથી ગમે તેવા ઉપસર્ગ પરિસરને સહન કરી શકે છે. મરણ પર્યંતના પ્રાણ જાય તો દ્રવ્યલિંગી મુનિ ઉદ્દેશ્ય આહાર ન લઈએ, ભાવલિંગી તો ન જ લઈએ, પ્રશ્ન નથી. પણ જે ચોખ્ખો દ્રવ્યલિંગી હોય એ પણ પ્રાણ જાય તો ઉદ્દેશ્ય આહાર ન લઈએ, પાણીનો બિંદુ ન લઈએ. એનો પ્રાણ છૂટી જાય તો ભલે છૂટી જાય, ઉદ્દેશ્ય પાણીનું બિંદુ ન લઈએ, ઉદ્દેશ્ય આહારનો કણ ન લઈએ. ચોખ્ખો દ્રવ્યલિંગી હોય તો લિંગાભાસ છે. પણ ભાવલિંગી મુનિ હોય અને દ્રવ્યલિંગી મુનિ ઈચ્છા શક્તિ એ આટલું બધું તાકાત હોય દેખાય, અને ઉપસર્ગ પરિસરમાં ચામડી ઉતરડીને ખાર છાંટે તો પણ મુખની રેખા ફરે નહીં, ક્રોધ થાય નહીં, એટલા શાંત રહે તો પણ શેના આધારે રહ્યા છે અહીંયા સવાલ.
બરોબર,
એને આશ્રય કોનો કર્યો? હું જૈન મુનિ છું ને તેથી મારે આમ જ કરવા યોગ્ય છે. મારા સંયમનું, નિયમનું, વ્રતનું ને પ્રતિજ્ઞાનું પાલન કરવા હું કટિબદ્ધ છું. એવા રાગથી, મુનિપણાની પર્યાય આશ્રિત પર્યાયના આધારથી ગમે એટલી ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો વિતરાગતા નથી. એમાં એનું મૂલ્યાંકન વિતરાગતાની સાથે ન થાય. પણ આટલો બધો એને પરિસરને ઉપસર્ગ સહન તો કર્યો એમ નથી, એ શેના આધારે કર્યો એ સવાલ છે. તને એવો રાગ થયો, પ્રબળ શુભ રાગ થયો, અને એ પ્રબળ શુભ રાગના આધારે ભલે તે બહારમાં ગમે તેટલો ઉપસર્ગ પરિસર સહન કર્યો હોય તો પણ એમાં નિર્જરા નહીં થાય. જે નિર્જરા થવી જોઈએ સમ્યક પ્રકારે, એ નિર્જરા એમાં નહીં થાય. ચતુર્થ ગુણ સ્થાને મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય એ નિર્જરા એને થતી નથી આપશે. અને કરોડો વર્ષના આયુષ હોય ગમે એટલા ઉપસર્ગ પરિસર વિતરાગતા એ વિતરાગતા છે, અને રાગ તે રાગ. વિતરાગતા પરમાત્મ સ્વરૂપના અવલંબને પ્રગટ થઈ જાય, અને રાગ છે એક સમયની વિકારી પર્યાયના અવલંબને ઉત્પન્ન થઈ જાય. શુદ્ધ પર્યાય તો એને છે, કર્મજનિત જે પર્યાય છે એના અવલંબને ઉત્પન્ન થઈ, એનું મૂલ્યાંકન વિતરાગતાની સાથે થઈ શકે નહીં. કેમ કે રાગ તો પરમાત્માનો દુશ્મન છે, દુશ્મનને પરમાત્માના દુશ્મનને પરમાત્માની સાથે કેમ સરખાવે, બે ને એક ગણીને સાથે કેમ રખાય? અથવા જે રાગના પક્ષમાં છે એ પરમાત્માના પક્ષમાં નથી, ને પરમાત્માના પક્ષમાં છે એ રાગના પક્ષમાં નથી. હું તો ફેરફાર છે. પરમાત્માનો આધાર લઈને ઉભો છે, પુરાને જેના દુશ્મનનો આધાર છે એટલો જ ફેર છે. કેટલો? જે પરમાત્મા સ્વરૂપનો તિરસ્કાર કરનાર છે એવો જે રાગ, એનો આધાર લઈને ઉભો છે. એ રાગથી કોઈ ગુણ પ્રગટતો નથી, પહેલું ગુણ સ્થાન પણ બદલાતો નથી. એના દિનું છે એ તો નિગુજના જીવને પહેલું છે, ને અહીંયા દ્રવ્યલિંગી હોય તો પણ પહેલું છે. એમાં તો કોઈ માઇનસ ગુણસ્થાન છે નહીં, પહેલેથી નિગોજ વાળાને પછી બીજું આપવું ગુણસ્થાન, એ તો બધા પહેલામાં છે. આખું જગત પહેલા ગુણસ્થાનમાં છે.
બરોબર.
વિજ્ઞાનમાં શું ફેરફાર છે? શેરો કઈ 500 વર્ષ પહેલા બીજી રીતે થતો હતો, હે? ચોથા કાળમાં શેરો બીજી રીતે થતો હતો, હે? ઓછું નાખીને કરી દેખાય કે નહીં? વધારે નાખે તો થાય, તો ઠીક. ઓછું નાખીને કરી દે, ઘી ની જગ્યાએ પાણી નાખે, બીજું કઈ નાખે તો, હે?
આડાવું કરે તો ન થાય, પાણી પીવું.
એટલે તો એમ કે છે કે ધર્મને કાળની કોટડીમાં કેદ કરી શકાતો નથી. એ કોઈ સગવડ અગવડની ચીજ નથી કે કાળ ફેર્યો એટલે અમારી સગવડ અમુક રીતે સચવાતી નથી, માટે અમુક રીતે અમને ધર્મ થવાની સગવડ મળવી જોઈએ. એવો કોઈ સગવડિયો આ ધર્મ નથી. જૈન ધર્મ એ કોઈ એવો સગવડિયો ધર્મ
નથી.
લૌકિકમાં પણ લોકો એમ કહે છે કે અમારો સિદ્ધાંત નહીં, બીજી વાત કરવી હોય એ કરો, પણ આ અમારા પ્રિન્સિપલનો સવાલ છે. એક પ્રમાણિક દુકાનદાર હોય ને, ફિક્સ રેટ માંડીને બેઠા હોય ને, ત્યાં એમ કે પૈસા તમારે ન આપવા હોય તો ન આપો, ઓછા આપવા હોય તો ઓછા આપો, અડધા આપવા હોય તો અડધા આપો, જે કરવું, પણ ભાવ નહીં કરે. ભાવમાં તો 4 રૂપિયા ને 51 પૈસા લખ્યા છે, તો એમાં 50 પૈસા નહીં થાય. નવા પૈસા ભાવમાં નહીં ફરે, પૈસા તમે નહીં આપો તો અમારા છૂટ મૂકી દેશું. જે અમારા એ અમને પોષણ છે, પૈસા છોડી દેવાનો વાંધો નથી, પણ ભાવ ફેરવવાનો તમને વાંધો નહીં. એમ નથી કહેતા, કેમ કે એને ભાવ સાથે ગણતરી નહીં રહી કેટલા છોડવા. એ ભલે બધા ન આપો, અમારા બધા પડી ગયા, માની લેતું. ભાવ નહીં કરે. સિદ્ધાંતનો જ્યાં વિષય આવે છે ત્યાં માણસ ફેરવતો નથી. બોલો, તમે બીજા આરે ફેરવો, પણ અમારી આરે તો ફેરવો કેવી વાત નહીં. એમ સિદ્ધાંત છે એ ત્રણેય કાળે એક છે. કેમ કે સિદ્ધાંત છે વસ્તુના સ્વરૂપને પ્રદર્શિત કરનાર છેલ્લી હદનું કથન છે. સિદ્ધ થયેલો અંત તે સિદ્ધાંત, એમાં કોઈ ફેરફાર કરે એટલે વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરે છે. અથવા જે કેવળ જ્ઞાન અનુસાર જે વસ્તુ સ્વરૂપ જઈને સિદ્ધાંતો પ્રરૂપણ કરવામાં આવ્યા, જેને આપણે જીનાજ્ઞા કહીએ છીએ, કેમ કે એમના જ્ઞાનમાંથી આવ્યા છે. આજ્ઞા જ્ઞાનની મર્યાદા, એ જીનાજ્ઞાનું એમાં ચોખ્ખે ચોખ્ખું ઉલ્લંઘન છે. અને જો એવું ન રાખવામાં આવે તો કોઈ પણ ધર્મની સંસ્કૃતિ ન રહે. જો સિદ્ધાંતનું અવમૂલ્યન કરવામાં આવે, અને સિદ્ધાંતને બરાબર અચલિતપણે પકડી રાખવામાં આવે, એમાંથી ચલાયમાન થવામાં આવે, તો એ ધર્મની સંસ્કૃતિ ખલાસ થાય, બીજું કાંઈ ન થાય. આ એનો છેડો છે કે એક પગથિયું ચૂક્યો, કેટલા પગથિયા નીચે જશે હવે કહેવાય નહીં, પડે ત્યારે પેલું પગથિયું ચૂકે છે. કોઈ ચડતા ચડતા પડ્યો ને એક પગથિયું ચૂક્યો તો ઉતરતા તો એક પગથિયું ચૂકે છે, તો ડગલા ભરનાર કેટલું ચૂકે, પણ કેટલા જાય કે જેટલા પગથિયા નીચે હોય એ બધે જાય, પડ્યો પછી શું થાય, ચૂક્યો છે ભલે એક જ પગથિયું, એ સ્થિતિ આવીને ઊભી રહે છે. અને એ આજે સાબિત કરવા જવું પડે એવું આચરણમાં અશક્તિ હોય એ બનવા જો છે, કેમ કે એ તો ક્રમશઃ જ આચરણ પૂરું થાય છે કોઈ પણ સાધકને, પણ એની માન્યતા સિદ્ધાંતની માન્યતામાં બિલકુલ માન છોડ હોય શકે નહીં. એમ
શિવાજી દેવ મંદર ભગવાન જય.